Arrived. Has left the conference.
ધ્રુવ સર્ગ એટલે ઉત્પાદ અને
has arrived.
મૃતિકા પિંડ એટલે માટી માટીનો, જેમાંથી આપણે ઘડો બનાવીએ કે માટીના કોઈ પણ વસ્તુ બનાવીએ છીએ, એવી એ માટી, માટીનો પિંડ, એને મૃત્તિકા પિંડ કહ્યું. મૃત્તિકા એટલે માટી, એટલે મૃત્તિકા પિંડ એટલે માટીનો જે પિંડ છે એમાંથી જે ઉત્પાદ થાય છે તે ઘડા રૂપે થાય છે. પહેલા એની પિંડ રૂપે અવસ્થા હતી અને પછી એ પોટ ની અવસ્થા બદલાઈને થાય છે. એટલે પેલી પિંડ રૂપે અવસ્થા હતી એ અવસ્થાનો નાશ થયો અને પોટ રૂપે, ઘડા રૂપે અવસ્થા થઈ. તો આ બંને એક સમયમાં થયું એમ આપણે લઈએ ત્યારે એ માટી તો બંનેમાં રહી. એ જયારે માટીના પિંડ તરીકે હતી ત્યારે પણ એ પિંડની અવસ્થામાં પણ માટી હતી અને ઘડો બન્યો તો પણ ઘડામાં પણ માટી તો રહી. એટલે માટી છે તે ધ્રુવ છે, એટલે માટી ધ્રુવ તરીકે રહે છે. અને જયારે જે પિંડની અવસ્થા હતી, મૃત્તિકા પિંડ, માટીના પિંડની જે અવસ્થા હતી એ એનો નાશ થાય અથવા તો વ્યય થાય છે અને ઘડા રૂપે નવી પર્યાય ઉત્પન્ન થાય છે. હવે આપણે એમ માની લઈએ કે કઈ ઉત્પન્ન થતું જ નથી અને માટી પણ છે જ નહીં, અને છતાં પણ જો એ માટી રૂપ પિંડ, માટીની પિંડ રૂપ અવસ્થાનો નાશ થાય તો એ કઈ રીતે શક્ય બને? એ માટીની પિંડ રૂપે અવસ્થા અથવા તો ઘડો બનતા પહેલાની જે એક આગળની જે પર્યાય કે જેમાં હજી પૂરેપૂરો ઘડો બન્યો નથી એવી જે અવસ્થા છે એનો નાશ થાય, એ અવસ્થા પૂર્વની અવસ્થા છે એનો નાશ થાય અને બીજી અવસ્થા કોઈ થાય જ નહીં, અને એમાં મૂળ દ્રવ્ય ધ્રુવ તરીકે જે માટી છે એને પણ આપણે ન માનીએ કે છે જ નહીં, તો પછી નાશ શેનો થયો? અને નાશ થયો તો પછી કંઈક નવી પર્યાય તો થવી જોઈએ ને, ભલે ઘડો ન થાય તો કંઈક બીજી થાય, પણ નવી પર્યાય તો કંઈક તો થાય ને. એ પહેલા જે પિંડ રૂપે અવસ્થા હતી એનામાંથી એનો નાશ થાય તો કોઈક ને કોઈક અવસ્થા તો થાય જ, એટલે કોઈક વસ્તુનો ઉત્પાદ તો થાય, થાય ને થાય જ કોઈ પણ અવસ્થાનો. પહેલી અવસ્થા એ ગઈ તો બીજી કોઈક અવસ્થા તો થઈ ને. એ માટીનો પિંડો છે એ ગોળ છે અને એને તમે લાંબો કરી નાખ્યો તો લાંબી અવસ્થા થઈ, પણ એ ગોળ અવસ્થાનો નાશ થયો. એ ગોળ અવસ્થાનો નાશ થયો ને કઈ ન બને એવું કેવી રીતે બને? ગોળ અવસ્થા હતી, પિંડ અવસ્થા હતી, કોઈ પણ જાતનો શેપ હતો, એ એક શેપ છે પહેલા પર્ટિક્યુલર કોઈ શેપ છે એનો નાશ થાય તો પછી એ બીજો કોઈક શેપ તો થાય જ છે ને. કોઈ પણ લઈએ આપણે, એક કાચનો ગ્લાસ આપણી પાસે, જે પાણી પીવાનો ગ્લાસ છે, બરાબર છે, એક બાઉલ છે, તો એ ગ્લાસને આપણે હાથમાંથી પડી જાય છે તો એ આખો ગ્લાસ હતો એ અવસ્થા જે હતી એ કાચની, એમાં દ્રવ્ય તરીકે કાચ છે, એ કાચની અવસ્થા એ આખા ગ્લાસ તરીકે હતી, એ ગ્લાસ તરીકેની અવસ્થાનો નાશ થયો અને કઈ ન થાય એવું કેવી રીતે બને? એ ગ્લાસ તરીકેની અવસ્થા ગઈ તો શું થયું? તો ટુકડા થયા, નવી અવસ્થા ટુકડા રૂપે થઈ. કાચની અવસ્થા નવી શું થઈ? ટુકડા તરીકે થઈ. પણ પેલી આખા ગ્લાસ તરીકેની અવસ્થા હતી એનો નાશ થયો એટલે ઉત્પાદ શેનો થયો? તો ટુકડા રૂપ અવસ્થાનો ઉત્પાદ થયો. આપણે એક મોટું લાંબુ મોટું ક્લોથ લઈએ અને લાંબુ ક્લોથ છે એક યાર્ડનું મોટું લાંબુ ક્લોથ આપણે લીધું, 3 ફૂટનું ક્લોથ લીધું, અને એ ક્લોથ જે છે એની એ 3 ફૂટ લંબાઈને 2 ફૂટ પહોળાઈની અવસ્થા જે છે તે અવસ્થા એક છે. હવે એને તમે ફાડીને ટુકડા કર્યા તો ક્લોથ તરીકે તો રહ્યું જ, પણ નવી અવસ્થા તો થઈ ને. શું નવી અવસ્થા થઈ? પેલી જૂની અવસ્થા એક આખા ક્લોથ તરીકેની હતી એ અવસ્થા ગઈ, પણ નવી અવસ્થા ટુકડા રૂપે તો થઈ ને? ટુકડા રૂપે તો થઈ કે નહીં થઈ? એટલે એવું બને જ નહીં કે કોઈ અવસ્થાનો નાશ થાય, કોઈ પણ પર્યાય છે એનો વ્યય થાય અને નવી પર્યાય ઉત્પન્ન થાય જ નહીં, એવું બની શકે જ નહીં. અને બીજું સાથે કે ધ્રુવ ન હોય અને છતાં પણ વ્યય થાય એવું પણ બની શકે નહીં. વસ્તુ તો કંઈક હોય તો એની પર્યાય હોય ને, પર્યાય છે તો પછી એનો નાશ થવાનો સવાલ આવે ને. એટલે અહીંયા વાત આ જે 418માં લેવી છે એ વ્યયની લેવી છે કે જો વ્યય થાય છે તો સાથે ઉત્પાદ હોય ને હોય અને વસ્તુ છે તે ધ્રુવ તરીકે હોય. 417માં વાત શેની લીધી હતી? ઉત્પાદની લીધી હતી, ત્યાં વ્યયની વાત નહોતી લીધી. ઉત્પાદ એટલે નવું ઉત્પન્ન થાય છે તો એ નવું કેવી રીતે ઉત્પન્ન થાય? તો કે પહેલા કંઈક હતું એનો નાશ થયો તો એ નવી પર્યાય ઉત્પન્ન થઈ, કેમ કે નવું કંઈ દ્રવ્ય ઉત્પન્ન થતું નથી, નવું એટલે એ રીતે જોવા જઈએ તો એ કાચનો ગ્લાસ છે એની ટુકડા રૂપે નવી પર્યાય થઈ, ટુકડા થઈ ગયા તો નવી પર્યાય શું થઈ, ટુકડા રૂપે નવી પર્યાય ઉત્પન્ન થઈ. તો પહેલા પૂર્વે એ આખા ગ્લાસ રૂપે એની પર્યાય હતી, એનો નાશ થયો. હવે આખા ગ્લાસ રૂપે પર્યાય ન હોય અને તમે એકલો ઉત્પાદ બતાવો કે કાચના ટુકડા બની ગયા તો ક્યાંથી બન્યા? એટલે પહેલી વાત તો એ માનવી પડે કે કાચ દ્રવ્ય ધ્રુવ તરીકે હતું અને એ ટુકડા થતા પહેલા કોઈક પર્યાય હતી, એ આખો ગ્લાસ હતો, પાણી પીવાનો આખો ગ્લાસ હતો, એ ટુકડા થયા એટલે નવી પર્યાય ઉત્પન્ન થઈ. એટલે ગમે તે રીતે બંને રીતે વિચારો કે ઉત્પાદની વાત લો તો કે ભાઈ વ્યય વિના ઉત્પાદ હોય નહીં, અને વ્યયની વાત લેશો તો ઉત્પાદ વિના વ્યય ન હોય, અને બંનેમાં ધ્રુવ તો હોય જ, મૂળ વસ્તુ તો હોય જ, કેમ કે એની તો આ પર્યાય છે, એ દ્રવ્યની પર્યાય છે એટલે ધ્રુવ તો હોય જ. તો અહીંયા 18મી અંદર આપણે વ્યયની આ રીતે વાત સમજીએ છીએ કે એવા જો તેથી વ્યય એટલે સંહારનું કારણ જે છે એ શું કારણ કહેવાય, એટલા માટે કે એ ઉત્પાદ છે અને ધ્રુવ છે એ એના સંહારના કારણ છે. કેમ કે સંહાર શક્ય ક્યારે બન્યો, સંહાર એટલે કે વ્યય શક્ય ત્યારે બને કે જયારે ઉત્પાદ અને ધ્રુવ છે ત્યારે, એ હોય તો જ થયો, એટલે એના કારણ કહેવામાં આવે અને એને સંહાર કારણ કહેવામાં આવે, એને સંહાર કારણ કહેવામાં આવે. તેને ન માનવામાં આવે તો કેવળ સંહાર આરંભનાર મૃતિકા પિંડનો એટલે માટીકા પિંડનો ઉત્પાદ અને ધ્રુવ રહીત એકલા વ્યય કરવા જનાર માટીના પિંડનો સંહાર કારણના અભાવને લીધે સંહાર જ ન થાય. સંહાર કારણ આપણે બે જો સમજ્યા, સંહારના કારણમાં એક તો ધ્રુવ છે અને બીજો ઉત્પાદ છે, એ બે સંહાર કારણ છે. એના અભાવને લીધે એ ન હોય તો ખરેખર એ વ્યય થઈ શકે જ નહીં, અથવા તો સતનો જ ઉચ્છેદ થાય, હોવાપણાનો જ ઉચ્છેદ થાય, એટલે હોવાપણું જ રહેતું નથી. ત્યાં બે વસ્તુ પાછી એના પરિણામ રૂપે આપણને જોવા મળે. શું થાય કે જો એ માટીનો પિંડ છે એનો વ્યય ન થાય, મૃતિકા પિંડનો સંહાર ન થાય, તો પછી એના ઉપરથી આપણે એમ લઈ શકીએ કે બધાય ભાવોનો સંહાર જ ન થાય. બીજા બધા ભાવોને પણ આપણે લઈ શકીએ એ જ રીતે, એટલે બીજી બધી પર્યાયો એ પણ પર્યાયોનો પણ નાશ થાય જ નહીં. એટલે જીવની જે કંઈ પર્યાયો છે એનો પણ એ રીતે નાશ ન થાય. જો આપણે જીવને માનીએ નહીં અને જીવની પહેલાની પર્યાયને ન માનીએ તો, જીવની પૂર્વની પર્યાયને આપણે માનતા નથી અને ઉત્તર પર્યાયને પણ માનતા નથી, અને માત્ર એક જે પર્યાય છે અત્યારે વર્તમાન એનો વ્યય થયો એમ જ માનીએ તો શું થાય કે એ જીવને પણ આપણે માનતા નથી ને એકલો પર્યાયનો વ્યય માનીએ છીએ તો એ જીવ જ નથી રહેતો, અને બીજું એ નવી પર્યાય જે ઉત્પન્ન થઈ એને આપણે નથી માનતા એટલે એ વ્યયના કારણ રહેતા નથી, એટલે કે એવો વ્યય થઈ શકે નહીં. એટલે કે કોઈ પર્યાયનો વ્યય થાય જ નહીં, જીવની કોઈ પણ પર્યાયનો વ્યય થાય નહીં, અથવા તો કોઈ પણ દ્રવ્યની કોઈ પણ પર્યાયનો વ્યય થાય જ નહીં એવી સ્થિતિ આવે. આ આપણે માટીના પિંડના ઉદાહરણ ઉપરથી એ સમજાય. એટલે અર્થાત જેમ મૃત્તિકા પિંડનો વ્યય ના થાય તેમ વિશ્વના કોઈ પણ દ્રવ્યમાં કોઈ પણ ભાવનો વ્યય જ ન થાય એવો દોષ આવે. એવું તો બને નહીં, કોઈ પણ ભાવનો વ્યય જ ન થાય એટલે બધા જ ભાવો નિત્ય થઈ જાય, વ્યય ન થાય તો શું દોષ આવે? આપણને એમ થાય કે વ્યય ન થાય તો કઈ નહીં, અરે ભાઈ એમ હોય, જેટલા પણ ભાવ છે એ બધા શું થઈ જાય, એ નિત્ય થઈ જાય. જેટલા જેટલી પર્યાયો છે જે ક્ષણિક વસ્તુ છે એ બધી નિત્ય થવા માંડે તો શું થાય, જગતમાં ઉથલ પાથલ થઈ જાય, એટલે એવું તો છે નહીં. અને બીજી વાત છે કે જો સતનો ઉચ્છેદ થાય તો ચૈતન્ય વગેરેનો પણ ઉચ્છેદ થાય, એટલે હોવા પણ જો નથી વ્યય થઈ શકતો નથી તો પછી એ ચૈતન્ય એટલે કે જે દ્રવ્ય છે એ પણ રહેતું નથી, એ જીવ દ્રવ્ય પણ રહેતું નથી. અર્થાંત એ રીતે જીવ દ્રવ્ય કે બીજા કોઈ પણ દ્રવ્યોનો સમૂળગો વિનાશ થાય એવો દોષ આવે, એટલે જગતમાં કાં તો બધી ઉથલપાથલ થઈ જાય ને કાં તો પછી બધો સમૂળગો વિનાશ થઈ જાય આવો દોષ આવે. એટલા માટે આ સંહાર કારણને માનવામાં આવે છે. અહીંયા સંહાર કારણને લઈ અને મૂળ વાત લીધી છે, પણ ત્યાં જે લેવામાં આવ્યું છે ત્યાં તો ઉત્પાદ વ્યયને ધ્રુવના અવિનાભાવી સંબંધને જણાવવા માટે લેવામાં આવ્યું છે પ્રવચન સારની રીતે. પણ અહીંયા વાત શું લીધી છે કે સંહાર કારણ શું છે, એટલે સંહાર કારણ તરફથી આપણને આ બધું સમજાવ્યું. એવી રીતે 417ની અંદર ઉપાદાન કારણમાં એ બધી વસ્તુને સમજાવી, એટલે ઉત્પાદને લઈને સમજાવ્યું, પણ મૂળ બંનેની અંદર સમજાવવું સમજ્યા વગર ન હોય એવો અવિનાભાવી, એને અવિનાભાવી શબ્દ કહેવાય છે, એ છે. અને ત્રીજું પણ હવે એના પછીનું જે વાત છે એ પણ એવી રીતે આવે છે કે ઉત્પાદને વ્યય વિના ધ્રુવ ન હોય, એ વાત પણ એ ગાથાની અંદર એ આવે છે કે ઉત્પાદ અને વ્યય વિના ધ્રુવ હોય નહીં. જો ધ્રુવને તમે કૃતસ્થ માનો એનો એમાં કોઈ પર્યાય થતી જ નથી, કોઈ ઉત્પત્તિ થાય નહીં, કોઈ વિનાશ ન થાય, તો પછી જગતનું આવું સ્વરૂપ હોય જ નહીં. જગતનું સ્વરૂપ તો બદલાતું સ્વરૂપ છે. માણસનો કોઈનો પછી કોઈ કોઈનો જન્મ પણ ન થાય, મરણ પણ ન થાય, આ બધા વનસ્પતિ ઉગી નીકળે છે, આ બધું જે થઈ રહ્યું છે, મૂવમેન્ટ કઈ જ ન થાય, બધું સ્થગિત થઈ જાય, કોઈ પર્યાય જ ન થાય, તો પછી આ જગતનું જે સ્વરૂપ દેખાય છે એવું સ્વરૂપ રહી શકે જ નહીં. પર્યાય ન માનો અને માત્ર ધૂળને જ માનો, કુટસ્થ માનો, તો પછી શું રહ્યું? છ છ દ્રવ્ય કુટસ્થ એવા ને એવા પડ્યા રહે તો શું થાય? કઈ થયા જ નહીં. તો જગતનું સ્વરૂપ જે રીતે દેખાય છે આપણને, એવું જગતનું સ્વરૂપ રહેતું જ નથી. કોઈ પણ પર્યાય ના થાય તો શું થાય? અને એમાં પણ એવું થાય તો પછી ચૈતન્યને નાશનો વખત જ આવે. હવે એના સંબંધી આપણે વધારે વિસ્તાર અત્યારે નથી કરતા. એ ગાથા સંબંધી મૂળ વસ્તુ એટલી સમજ્યું છે આપણે કે ઉત્પાદ વિના વ્યય ન હોય, વ્યય વિના ઉત્પાદ ન હોય, અને એ બંને વખતે ધ્રુવ કાયમ રહે છે. એટલે જયારે વ્યયની વાત કરતા હોઈએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે એવો વ્યય થયો એનું કારણ શું, એટલે કે સંહારનું કારણ શું? તો કે સંહારનું કારણ ઉત્પાદ અને ધ્રુવ છે. એવી જ રીતે ઉત્પાદ થયો ત્યારે આપણે એમ કહીએ કે ઉત્પાદ થવાનું કારણ શું? તો કે તેમાં ધ્રુવ અને વ્યય છે, માટે ઉત્પાદ થાય છે. એ બંને 417 અને 418 ની અંદર આ વાત બરાબર આવી ગઈ. એટલે અહીંયા આગળ કહે છે કે ઉપાદાન કારણ તથા સંહાર કારણ તે ઉપાદાન કારણના ભેદો છે. ખરેખર તો એ બંને ભેદ છે. મૂળ કારણ તો એ દ્રવ્ય છે, નિશ્ચયથી તો એ દ્રવ્ય છે. અને પર્યાયની રીતે આપણે બધું વિચાર કરીએ, પર્યાયને જોઈને, તો ખરેખર તો એ ધ્રુવ જે છે એ કઈ પર્યાય કરતું નથી, પર્યાય પોતાના એના પોતાના કારણે થાય છે. આ બધી વાત આપણે કરી ગયા છીએ, એટલે ત્યાં જે વાત છે એને એ અપેક્ષાથી સમજવી જોઈએ. હવે અહીંયા પ્રશ્ન 419 પ્રશ્ન કર્યો છે કે સમર્થ કારણ કોને કહે છે? આપણે પેલા અગાઉ જે સંહારનું કારણ જોયું, હવે કહે છે કે સમર્થ કારણ કોને કહે છે? તો સમર્થ કારણની અંદર અહીંયા કહે છે કે પ્રતિબંધનો અભાવ, પ્રતિબંધ જે છે કોઈ પણ પ્રકારના પ્રતિબંધો એનો અભાવ, એને રોકનારા એનો અભાવ, પ્રતિબંધો એટલે જે રોકી રહ્યા છે તેનો અભાવ, તથા સહકારી સમસ્ત સામગ્રીઓના સદભાવને સમર્થ કારણ કહે છે. એટલે જે સહાયક થાય એવી સામગ્રી, એવી વસ્તુઓ જે છે એનો સદભાવ, જે રોકનારી જે છે એનો અભાવ, અને જે ઉપયોગી થનારી વસ્તુ છે એનો સદભાવ, એને સમર્થ કારણ કહે છે. સાદા શબ્દોમાં સમજીએ તો એટલે પ્રતિબંધોનો અભાવ તથા સહકારી સમસ્ત સામગ્રીઓના સદભાવને સમર્થ કારણ કહે છે. સમર્થ કારણના થવાથી કાર્યની ઉત્પત્તિ નિયમથી થાય છે. એટલે કે સમર્થ કારણ છે તો કાર્ય થાય, થાય ને થાય જ, કાર્ય થયા વિના રહે જ નહીં. સમર્થ કારણ છે એટલે પ્રતિબંધો રહ્યા નથી અને સહકારી સામગ્રીઓ મળી ગઈ છે તો પછી એ સમર્થ કારણ થયા, અને સમર્થ કારણ છે એટલે હવે એ કાર્ય થશે, થશે ને થશે. કોઈ પણ કાર્ય થવા માટેના કારણની વાત ચાલે છે, તો કોઈ પણ કાર્ય થાય ત્યારે એનું એમાં સમર્થ કારણ જે થાય જ, એવું કારણ શું? તો કે એના જે રોકનારા જે છે એ બધા ફેક્ટરનો અભાવ થઈ જાય અને એને હેલ્પ કરનારા બધા ફેક્ટર છે એ બધા હોય, ત્યાં એ હોય ત્યારે એને સમર્થ કારણ કહેવામાં આવે. હવે એના દ્રષ્ટાંત લઈને સમજીએ તો એના દ્રષ્ટાંતની વાત લીધી છે અહીંયા મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી લીધી છે, પાના નંબર 311 પેજ મોક્ષ માર્ગ પ્રકાશક, એના ઉપરથી આ વાત લીધી છે, અડધેથી વાત લીધી છે પણ સમજાય તેવું છે. હવે આ આત્મા જે કારણથી ઉપાદાન કારણથી, હવે આ આત્મા જે કારણથી ઉપાદાન કારણથી કાર્ય સિદ્ધિ અવશ્ય થાય તે કારણરૂપ ઉદ્યમ કરે ત્યાં તો અન્ય કારણો, નિમિત્ત કારણો અવશ્ય મેળે જ, અને કાર્યની સિદ્ધિ પણ અવશ્ય થાય જ. જ્યાં કાર્યની સિદ્ધિ થાય છે ત્યાં બે જાતના કારણ હોય છે, એક ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. એ હોય જ. આત્મા ઉપાદાન કારણથી એક, અહીંયા કહું ને, હવે આ આત્મા જે કારણથી, ઉપાદાન કારણથી કાર્ય સિદ્ધિ અવશ્ય થાય તે કારણરૂપ ઉદ્યમ કરે, એટલે કાર્ય થાય, કાર્યની સિદ્ધિ થાય એ કારણરૂપે જ્યારે એ પુરુષાર્થ કરે ત્યારે ત્યાં અન્ય કારણો, નિમિત્ત કારણો અવશ્ય મળે જ અને કાર્યની સિદ્ધિ પણ અવશ્ય થાય જ. માટે જે જીવ શ્રી જીનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે, મોક્ષનો પુરુષાર્થ કરે, જે જીવ જીનેશ્વરના ઉપદેશ અનુસાર, જીનેશ્વરે જેવો ઉપદેશ આપ્યો તે અનુસાર પોતે પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે, મોક્ષ માટેનો એ બરાબર પુરુષાર્થ કરે, મહેનત કરીને, પ્રયત્ન કરીને બરાબર એને માટે થઈ અને પુરુષાર્થ કરે, એવું કરે છે તેને તો પછી કાળલબ્ધિ અથવા ભવિતવ્ય પણ થઈ ચૂક્યા તથા કર્મના ઉપશમાદિ થયા છે ત્યારે તો તે આવો ઉપાય કરે છે. આપણે પાંચ સમવાયની વાત છે ને, પાંચ સમવાય લઈએ ત્યારે શું થાય છે, એમાં આપણે લઈએ છીએ કે એ કાળલબ્ધિ હોય તો થાય, આપણે એમ કહીએ છીએ કે એ કાળ પાક્યો હોય તો એ થાય. પાંચ સમવાયની અંદર એક કાળલબ્ધિ છે. એક સમવાય ભવિતવ્ય, એટલે કે જેમ થવાનું છે તેમ તેમ થાય, જેમ થવાનું છે તેમ જ થાય, એટલે આપણે એને નૈમિતિક પણ કહીએ, જે પર્યાય બદલાઈને જે થયું, જે કાર્ય થયું, પરિણામ આવ્યું એ ભવિતવ્ય, એમ જ થવાનું હતું એટલે એમ થાય. અને એ વખતે નિમિત્તમાં આપણે જે લઈએ છીએ કે કર્મ જે છે એનો ઉદય થયો અથવા તો કર્મનો ઉપશમ થયો હોય, ક્ષય થયો હોય, ક્ષયોપશમ થયો હોય, એટલે એ નિમિત્ત કારણ લેવામાં આવે છે. એટલે ત્રીજી વસ્તુ એ લઈએ છીએ આપણે. અને ચોથી વસ્તુ લઈએ છીએ કે એ વસ્તુનો એવો સ્વભાવ જ છે કે જેને લીધે થઈને એવું કાર્ય એ વસ્તુમાં થાય. આ ચાર કારણ લઈએ છીએ ત્યારે પાંચમું કારણ જે છે તે મુખ્ય કારણ, એટલે કે પુરુષાર્થ. પુરુષાર્થ હોય ત્યારે બાકીના ચાર કારણો જે છે એ હોય સાથે, એટલે એ કાર્ય થાય છે, એમ પાંચ સમવાય લઈએ છીએ. એટલે જેનો પુરુષાર્થ ઉપડ્યો છે, મોક્ષ માર્ગનો પુરુષાર્થ એ કરી રહ્યો છે અને એનો ઉપાય કરે છે, ત્યારે અહીંયા કહે છે કે તેને એ કાળલબ્ધિ થઈ ગઈ છે, એટલે એનો સમય એ જ છે. એને પુરુષાર્થ મોક્ષનો થાય છે ત્યારે એ પુરુષાર્થ થાય છે. કેમ થાય છે એવો મોક્ષનો પુરુષાર્થ? કેમ કે એની કાળલબ્ધિ પાકી છે અને હવે એની ભવિતવ્ય એટલે એવી જ પર્યાય થાય છે, તે થવાની જ છે, તે થાય છે. અને એ વખતે કર્મનો અહીંયા ઉપશમ પણ થયો છે, ઉપશમ ક્ષય પણ થયો છે. અને એ એનો સ્વભાવ છે, જીવનો મુક્ત થવાનો એનો સ્વભાવ છે. એ ચાર કારણ છે ત્યારે સમજવાનું, એ વખતે એનો પુરુષાર્થ ઉપડ્યો છે ત્યારે એ ચાર કારણ એને મળી જ જાય છે. અને ખરેખર જોવા જઈએ તો પાંચ સમવાયમાં ચાર સમવાય એવા છે કે જેમાં આપણે કંઈ કરી શકતા નથી. જો જીવનો સ્વભાવ જ એવો છે કે જ્ઞાન રૂપે પરિણામે, એમાં આપણે કંઈ ફેરફાર કરી શકતા નથી. દ્રવ્ય જે છે, ઉદગળ દ્રવ્ય, એનો સ્વભાવ કેવો છે કે એ જળ રૂપે પરિણામે એવો એનો સ્વભાવ છે, એમાં કંઈ જ્ઞાન ઉત્પન્ન થઈ શકે નહીં. એટલે જે જે દ્રવ્ય છે તેનો જેવો સ્વભાવ છે એ પ્રમાણે વર્તન કરે, એટલે જે આપણે સ્વભાવ લઈએ છીએ તે, એની અંદર આપણે કંઈ કરી શકતા નથી. અને જે કાર્ય થઈ અને જે પરિણામ આવે છે તેને ભવિતવ્ય કહીએ છીએ, જે થવાનું છે તે જ થાય છે, એ ભવિતવ્ય પણ એમાં પણ આપણે કંઈ કરી શકતા નથી, એ તો થવાનું છે તેમ જ થાય છે. કાળલબ્ધિ છે તો કે એ કાળ જે છે એ પણ નિમિત્ત કારણ, બાહ્ય નિમિત્ત કારણ કીધું, કેમ કે કાળ દ્રવ્ય જ જુદું છે તો એ આ દ્રવ્યનું કંઈ કરી શકે એવું બનતું નથી. એ તો સાપેક્ષતા બતાવી છે કે જ્યારે આ કાર્ય થાય છે ત્યારે એ સમય હોય છે, જ્યારે આ કાર્ય થાય ત્યારે એ સમય હોય છે, એવી સાપેક્ષતા બતાવી છે. ચોથી વસ્તુ કર્મનો ઉદય અથવા તો એનો ઉપશમ, એનો ક્ષય, એ નિમિત્ત કારણ બતાવ્યું છે કે જ્યારે આવું થાય ત્યારે બાહ્ય કર્મની અંદર આવું થાય છે. કર્મ પણ જુદું દ્રવ્ય છે, એ ભૂતગળ દ્રવ્ય છે. હવે આવા એ ચારે ચાર વસ્તુ જે લીધી એના ઉપર તો કોઈ આપણો કંટ્રોલ નથી. એ કર્મ જે છે તે જળ, તેની ઉપર પણ કોઈ કંટ્રોલ નથી. કાળની ઉપર કંટ્રોલ નથી. ભવિતવ્ય જે થવાની છે, જે તે થાય છે, અને એનો સ્વભાવ એ પણ એ રીતે જ છે. તો પછી આપણે કરી શું શકીએ? તો આપણે પુરુષાર્થ કરી શકીએ. ગુરુદેવ હંમેશા એ વાત કરે છે કે પાંચ સમવાયની અંદર પાંચમો સમવાય તરીકે જે છે પુરુષાર્થ, એ જ જીવ કરી શકે છે અને જેનો પુરુષાર્થ ઉપડ્યો છે એને પછી એ ભવિતવ્ય એ જ પ્રમાણે પરિણામ એને પ્રાપ્ત થાય છે. જેનો પુરુષાર્થ ઉપડ્યો છે એને બાકીના બીજા બધા તો હોય જ છે, એટલે મૂળ પુરુષાર્થ જેનો ઉપડ્યો છે એને પછી એવું જ ભવિતવ્ય હોય છે. ક્રમબદ્ધ પર્યાયની અંદર પણ આ જ વાત, આ જ પાંચ સમવાય એ જ રીતે લાગુ પડે છે. ભવિતવ્ય જે થવાનું છે તે થાય, જે પર્યાય થવાની છે તે જ થાય છે. પણ એ તે જ થાય છે ત્યારે શું છે? તો કે એ પાંચે સમવાય સાથે એ વખતે એવા જ છે અને એ પુરુષાર્થ જયારે ઉપડ્યો છે ત્યારે જ એ થાય છે. આનો ખૂબ વિસ્તાર કરી અને સર્વજ્ઞતા વિશે અને અકર્તા ભાવ વિશે આખી એક શિબિર થાય એટલું બધું આની અંદર સમજવાનું છે. પણ મૂળ વસ્તુ એ છે કે ક્રમબદ્ધ પર્યાય, આ સર્વજ્ઞતા અને આ પાંચ સમવાય એ બધાને સાથે સમજી અને એનો એકબીજા સાથેનો સંબંધ સમજીએ તો કોઈ પણ જીવને એમ લાગે છે કે એ પર પદાર્થોનું કંઈ કરી ન શકે તેવો અકર્તા છે અને પોતાની જે પણ પર્યાય થાય છે તે તેના પુરુષાર્થ ને લઈને થાય છે અને એવો પુરુષાર્થ જયારે છે ત્યારે બાકીના ચાર કારણો સમવાય પણ છે અને એ જ એ વખતે એ જ પર્યાય થવાની છે તે ક્રમબદ્ધમાં જ થઈ રહી છે. બધું થઈ રહ્યું છે ક્રમબદ્ધમાં જ થઈ રહ્યું છે અને ભગવાનના જ્ઞાનમાં પણ એ એમ જ આવે છે અને એમ જ ભૂતકાળમાં પણ આવ્યું હતું અને ભવિષ્યમાં પણ એમ જ આવે છે, એમ આવશે. તો અહીંયા એ વાત લે છે, આપણને મૂળ વાત સમજાવતા કે છે કે માટે જે જીવ શ્રી જીનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો કાળલબ્ધિ અથવા ભવિતવ્ય પણ થઈ ચૂક્યા તથા કર્મના ઉપસમાધિ પણ થયા છે ત્યારે તો તે આવો ઉપાય કરે છે. માટે જે પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ આખી વસ્તુ જે કહી એ દ્રષ્ટાંત તરીકે કહી. શેના દ્રષ્ટાંત તરીકે કહી? કે સમર્થ કારણ, સમર્થ કારણની વાત કરતા હતા તો એમાં દ્રષ્ટાંત આપો એમ કહ્યું એટલે અહીંયા સમર્થ કારણનું દ્રષ્ટાંત અહીંયા આપ્યું કે આ રીતે બધા પુરુષાર્થ કરે છે ત્યારે આ બીજું બધું પણ આવીને મળે છે, આવું બધું કારણ છે ત્યારે એને સમર્થ કારણ કહેવાય અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય એટલે કે પરિણામ અવશ્ય આવે છે. હવે અહીંયા નોંધ લખી છે કે અહીં એમ બતાવ્યું કે જ્યાં ક્ષણિક ઉપાદાનની યોગ્યતા હોય ત્યાં નિમિત્ત કારણો હોય જ છે અને તે બંનેને સમગ્રપણે સમર્થ કારણ કહે છે. ક્ષણિક ઉપાદાનની યોગ્યતા હોય ત્યાં નિમિત્ત કારણ હોય જ છે. એટલે પૂર્વની પર્યાય જે છે એને આપણે ક્ષણિક ઉપાદાન કારણ કહીએ છીએ. એટલે જે પર્યાય છેલ્લી જે આપણે રિઝલ્ટ તરીકે માનીએ છીએ એની પહેલાની જે પર્યાય છે એને આપણે ક્ષણિક ઉપાદાન કારણ કહીએ છીએ. એ સમયની પર્યાય જે છે સમયની એને પણ આપણે એક અપેક્ષાથી આપણે ઉપાદાન કારણ એક પ્રકારનું ઉપાદાન કારણ કહીએ છીએ. જે ક્ષણિક ઉપાદાન કારણમાં એ આવે છે એ અગાઉ આપણે કરી ગયા છે. આ જ આમાં પ્રશ્નો તો આની અંદર જ કરી ગયા છે અગાઉના પ્રશ્નની અંદર. તો હવે આગળ બીજું કહે છે, એક દ્રષ્ટાંત આપ્યું હોય બીજું કહે છે કે બનારસી વિલાસ ઉપાદાન નિમિત્ત દુહામાં કહ્યું છે કે ઉપાદાન નિજ ગુણ જહા તહ નિમિત્ત પર હોય, ઉપાદાન નિજ ગુણ જહા તહ નિમિત્ત પર હોય. બીજું હોય ભેદ જ્ઞાન પ્રમાણ વિધિ વિરલા બુજે કોઈ, એવું ભેદ જ્ઞાન પ્રમાણ જ્ઞાનથી સમજવા વાળા કોક જ વી હોય છે, એ બુજે છે એ મોક્ષની પ્રાપ્તિ કરે છે. અર્થમાં અહીંયા કહે છે કે જ્યાં નિજ શક્તિરૂપ ઉપાદાન તૈયાર હોય ત્યાં પર નિમિત્ત હોય જ છે એવો ભેદ જ્ઞાન પ્રમાણનો વિધિ એવી વ્યવસ્થા જગતમાં વર્તી રહી છે. આવી વ્યવસ્થા છે ને છે કે જ્યાં પોતાની શક્તિરૂપે ઉપાદાન તૈયાર હોય ત્યાં નિમિત્ત હોય જ છે. નિમિત્ત કેવું? પર નિમિત્ત એ હોય જ છે એવો ભેદ જ્ઞાન પ્રમાણનો વિધિ, એવો ભેદ જ્ઞાન પ્રમાણની એવી વ્યવસ્થા. આ સિદ્ધાંત કોઈ વિરલા જ સમજે છે. આ સિદ્ધાંત બહુ ઓછા લોકોને ગળે વાત ઉતરે છે કે પોતાની શક્તિરૂપ ઉપાદાન હોય તો પછી નિમિત્તની રાહ જોવાની જરૂર પડતી નથી. એ તો નિમિત્ત હોય જ. તમારી જે વખતે ઉપાદાન શક્તિ નિજ શક્તિ એવી હોય, એ ઉપાદાન તૈયાર હોય અને તમને નિમિત્ત માટે અટકી જવું પડે એવું બનતું જ નથી. પુરુષાર્થ કરવાનો છે એ આ જ પુરુષાર્થ કરવાનો છે, સમજનો પુરુષાર્થ છે. અને તમારી સમજનો પુરુષાર્થ તમને ઉપડ્યો છે એટલે એ સમજવાનું કે એવું જ ભવિતવ્ય છે ને, એ ક્રમબદ્ધમાં એમ જ આવ્યું છે, ભગવાનના જ્ઞાનમાં એમ જ આવ્યું છે. કોઈ કે મને પુરુષાર્થ નથી ઉપડતો તો પછી એમ સમજી લે કે ભગવાનના જ્ઞાનમાં એમ જ આવ્યું છે કે તારે હજી ઘણા ભાવ સુધી રખડવાનું છે. કોઈને પુરુષાર્થ ઉપડે છે એનો અર્થ જ છે કે ક્રમબદ્ધમાં એનો પુરુષાર્થ અત્યારે એમ જ છે અને એને ભવિતવ્ય રૂપે જ્ઞાન પ્રાપ્ત થવાનું જ છે. અને એ નિકટ ભવિ છે, એને હવે બહુ ભાવ છે નહીં અને એ મોક્ષનો ગામી છે. અને બીજો જો એમ કે છે કે ભાઈ અમને તો જયારે થવાનું છે ત્યારે થશે એમ વિચારી અને જે પ્રમાદ કરે છે એને એમ સમજવાનું કે એને પ્રમાદ એટલા માટે વર્તે છે કે એની અત્યારે એવી જ સ્થિતિ છે, એવી જ પર્યાય થવાની છે કે જેથી કરીને એને અનંત સંસારમાં રખડવાનું છે. એટલે કોઈ જીવ એમ અભિમાન કરતો હોય કે તો થવાનું છે ત્યારે થશે તો સમજવું કે એને હજી ઘણા ભાવ બાકી રહ્યા છે. એટલે ક્રમબદ્ધમાં એવું જ છે. અને જેને અંદરમાં લાગી ગઈ છે કે ના હવે બસ બીજું કઈ જોઈએ નહીં, આ ભવની અંદર ભવનો અંત કરવાનો પુરુષાર્થ સિવાય બીજું કઈ કરવું નથી, અનંત કાળ વીતી ગયો અને અનંત ભવ કર્યા છે, હવે બીજા વધારે ભવ કરવા નથી, હવે કોઈ રખડવું નથી, હવે દુઃખ જોઈતું નથી, હવે મારું પૂર્ણ સ્વરૂપ છે તેની પ્રાપ્તિ કરવી છે, પૂર્ણ સુખની પ્રાપ્તિ કરવી છે, પૂર્ણ આનંદની પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે અને એ સિવાય મારે બીજું કઈ જોઈતું નથી, એવું જેને લાગી ગયું છે અને એની પાછળ જ જેનો પુરુષાર્થ ઉપડ્યો છે એ જરૂર મોક્ષ માર્ગને પ્રાપ્ત કરશે. એને બધા જ નિમિત્તો આવીને મળી જશે, કેમ કે એની નિજ શક્તિ ઉપાદાન તૈયાર છે, ત્યાં પછી નિમિત્તો તેને મળી જ રહેશે. એટલે અહીંયા એ બનારસીદાસની વાત એ રીતે લીધી છે કે અહીં ઉપાદાન નિમિત્ત બંને ને જ સમગ્રપણે સમર્થ કારણ કહેલ છે. ઉપાદાન કારણની સાથે નિમિત્ત હોય છે અને બે ભેગા થઈને સમસ્ત કારણ કે એમ નથી કહેતા કે ઉપાદાન કારણ છે તે સમસ્ત કારણ છે એમ નથી કહ્યું છે. નિમિત્ત કારણ હોય જ છે, પણ નિમિત્ત કારણ હોય છે એના કરતા તમે તમારો પુરુષાર્થ ઉપાડો, તમારું ઉપાદાન તૈયાર કરો, એનો અર્થ જ એ થાય છે કે નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણ છે એનો એવું તમારે જોવાની જરૂર પડશે નહીં. તમારું ઉપાદાન તૈયાર છે એટલે સમજી જ લો, શ્રદ્ધા રાખો, બરાબર વિશ્વાસ રાખો. આ જ્ઞાની પુરુષો કહી ગયા છે કે તમારું જયારે ઉપાદાન ઉપડ્યું જ છે તો નિમિત્ત કારણ છે, તમે ચિંતા નહીં કરો, તમને જ્ઞાન જરૂર થશે, સમ્યક દર્શન થશે અને તમે મોક્ષ માર્ગમાં પ્રવર્તશો. ત્રીજી વાત છે અહીંયા કે કોઈ કારણ એવા છે કે જેના હોવાથી કાર્ય સિદ્ધ અવશ્ય થાય જ, તથા જેના ન હોવાથી કાર્ય સિદ્ધ સર્વથા ન થાય. કેટલાક કારણ એવા હોય કે જેને લીધે થઈ અને કાર્ય થાય જ, કાર્યની સિદ્ધિ થાય જ, સક્સેસફુલ થવા માટે અમુક કારણો એવા હોય છે કે તમે ચોક્કસ તમે સક્સેસ જાઓ, સિદ્ધિ થાય જ. અને બીજી વાત આગળ સાથે ને સાથે એ પણ આવી જાય છે એમાં કે જેના ન હોવાથી કાર્ય સિદ્ધ સર્વથા ન થાય, એ ન હોય તો કાર્ય સર્વથા સિદ્ધ ન થાય. જેમ કે દાખલા તરીકે કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા થતા, એ ત્રણેયની એકતા થતા, એટલે સમ્યક દર્શન થયું છે ત્યારે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે, તે વખતે સમ્યક તો આચરણ ચારિત્ર પણ છે, દ્રષ્ટિ સમ્યક થઈ છે અને પછી પુરુષાર્થ વધારે ઉપડે છે અને ચારિત્રનો પુરુષાર્થ કરે છે અને સંયમ આચરણ ચારિત્ર થાય છે એટલે એની એકતા થઈ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતાનો અર્થ શું થાય છે કે સમ્યક દર્શન જ્ઞાન પછી એને સંયમ આચરણ ચારિત્રનો પુરુષાર્થ ઉપડે છે ત્યારે એ ત્રણેયની એકતા થઈ એમ કહેવાય. એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા થતા તો અવશ્ય મોક્ષ થાય અને એમ થયા વિના સર્વથા મોક્ષ ન થાય. એમ થયા વિના એટલે કે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રની એકતા ન થાય તો મોક્ષ ન જ થાય. ગમે તેટલા વ્રત તપ ગમે તે કરો પણ સમ્યક દર્શન નથી, સમ્યક જ્ઞાન નથી તો મોક્ષ થાય નહીં અને ચારિત્ર પણ હોય નહીં. સમ્યક દર્શન જ્ઞાન વિના ચારિત્ર હોય નહીં. સમ્યક દર્શન ને જ્ઞાન છે અને ચારિત્ર નથી ત્યાં સુધી મોક્ષ થતો નથી. પણ સમ્યક દ્રષ્ટિ સમ્યક દર્શન જ્ઞાન સહિત છે એને ચારિત્રનો પુરુષાર્થ ઉપડે જ છે, એને વધારે બહુ હોતા જ નથી. કેમ કે દ્રષ્ટિ સમ્યક થઈ છે, સાચી માન્યતા થઈ છે, સાચું દર્શન થઈ છે, પોતાના આત્માનું સ્વરૂપ જેવું છે તેવું એને અવલોક્યું છે અને એવું જ એને જ્ઞાનમાં આવ્યું છે. પોતે સર્વ પદાર્થોથી ભિન્ન છે, જગતના બધા જીવોથી ભિન્ન છે અને જગતના બધા જ પદાર્થોથી ભિન્ન છે, સ્વતંત્ર છે અને પોતે પોતાનું અસ્તિત્વ છે, હોવા પણ અસ્થિ છે, અનંત ગુણોનો ભંડાર છે અને અનંત ગુણો દ્વારા જ એનું સ્વરૂપ છે અને એના સિદ્ધ નિર્મળ ગુણો એને અનંત સુખ અને શાંતિ આપનારા છે. આવું જે જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન જે થયું છે ત્યારે એની દ્રષ્ટિ બદલાય છે, એટલે એનો પુરુષાર્થ એ તરફ જ વળે છે, એની એવા સુખની પ્રાપ્તિ તરફ જ વળે છે. એટલે પછી ચારિત્રનો પુરુષાર્થ અંતરમાંથી જ ઉપડે છે કે બસ આ દશાને પ્રાપ્ત કરવી છે. એટલે બીજું બધું જે છે તે દુઃખરૂપ લાગે છે, એટલે બધા પરિગ્રહો છૂટી જાય છે, અંતરમાંથી જ છૂટી જાય છે. એટલે કંઈ છોડવું પડતું નથી, બધું છૂટું જ પડ્યું છે, વસ્તુઓ તો છૂટી જ પડી છે, પણ એમાં પોતે માન્યતા કરીને રહ્યો છે એ માન્યતા એની બદલાઈ જાય છે કે એ મારું નથી, એનો હું નથી, એમાં હું કંઈ કરતો નથી. એટલે એવી દશા થાય છે, એનું નામ ચારિત્રની દશા છે. એટલે બધું છોડીને નીકળી પડે છે. એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રની એકતા થાય છે એને અવશ્ય મુક્ત થાય છે, અને એમાંનું કંઈ એક પણ ન હોય તો પણ એ મોક્ષ થતો જ નથી. આ પણ મોક્ષ માર્ગ પ્રકાશક ના પેજ નંબર 315 ઉપરથી લેવામાં આવ્યું છે. અને અહીંયા એ વાત પણ સાથે લઈ લે છે કે અહીં ક્ષણિક ઉપાદાન ને સમર્થ કારણ કયું છે, પણ ત્યાં ઉચિત કર્મનો અભાવ નિમિત્ત કારણ હોય છે એમ સમજવું. એ વખતે નિમિત્ત કારણ રૂપે શું હોય તો કર્મનો અભાવ હોય. એ વખતે બધું જ પછી ગયું હોય, જ્ઞાનાવરણી દર્શનાવરણી બધા ચારે ઘાતી કર્મો ગયા હોય અને જયારે મોક્ષ થાય ત્યારે તો અઘાતી કર્મો પણ કારણો પણ ગયા હોય, એ નિમિત્ત કારણ કયું. તો આ રીતે 419 સુધી આપણે સત્ય રાખીએ છીએ. હવે આના પછી પ્રશ્ન 420 છે, અસમર્થ કારણ કોને કહે છે. હવે એને ત્યાંથી સત્ય આપણે આગળ પછી કરીશું. તો આજનો સત્ય પૂરો કરીએ છીએ.